ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ 20મી સદી સાથે જોડાયેલું છે, જેમણે ઇતિહાસ પર ઊંડી છાપ છોડી છે. સર વિન્સ્ટન ચર્ચિલ.
નમસ્કાર અને આપણી ચર્ચાનો આધાર રહેશે સર માર્ટિન ગિલબર્ટનું પુસ્તક ચર્ચિલ અ લાઇફ. ગિલબર્ટ એ માત્ર ઇતિહાસકાર નહોતા, એમને ચર્ચિલના સત્તાવાર જીવનચરિત્રકાર તરીકેનું માન મળ્યું હતું.
ઓહ, એટલે એમને બધી અંગત માહિતી સુધી પહોંચ મળી હશે, ખરું ને?
બિલકુલ. એમના અંગત પત્રો, ડાયરીઓ, આર્કાઇવ્સ બધું જ જોવાને એમને છૂટ હતી, એટલે આ પુસ્તક ખરેખર ઊંડાણપૂર્વકનું અને વિશ્વસનીય ગણાય છે.
ઘણા લોકો ચર્ચિલને ઓળખે છે, પણ મોટે ભાગે બીજા વિશ્વયુદ્ધના સમયના બ્રિટનના વડાપ્રધાન તરીકે જ. પણ એમનું વ્યક્તિત્વ તો ઘણું વ્યાપક હતું, નહીં? હા, ચોક્કસ. ગિલબર્ટ એ જ બતાવે છે. એ માત્ર યુદ્ધ નેતા નહોતા, રાજનેતા, ગજબના વક્તા, ઇતિહાસકાર, સૈનિક, યુદ્ધ સંવાદદાતા, અરે શોખથી ચિત્રકાર પણ હતા.
સાચી વાત. અને એમની આખી જીવનગાથા આજે પણ કેમ જાણવી જરૂરી છે?
કારણ કે એમનું જીવન ખાલી સફળતાની જ કહાણી નથી, એમાં એટલે મોટી નિષ્ફળતાઓ છે, જબરદસ્ત મહત્વાકાંક્ષા છે, ઊંડી સમજણ છે, અને એવા અનુભવો છે જેણે એક વ્યક્તિને ઇતિહાસના સૌથી કપરા સમયે નેતૃત્વ માટે તૈયાર કર્યો.
એટલે આપણે પ્રચલિત છવિથી આગળ વધીને એમને સમજવાની કોશિશ કરીશું.
બરાબર. ગિલબર્ટ એ જ પ્રયત્ન કરે છે. એમના સંઘર્ષ, એમની ભૂલો, એમની અડગતા, આ બધું સમજવા જેવું છે. એમાંથી આજે પણ ઘણું શીખી શકાય.
તો ચાલો શરૂઆત કરીએ. સર માર્ટિન ગિલબર્ટના પુસ્તકના આધારે ચર્ચિલના જીવનની સફર શરૂ કરીએ. એમના શરૂઆતના વર્ષોથી 1874 થી 1900 સુધી.
એમનો જન્મ થયો ગ્લેનહાઇમ પેલેસમાં, બહુ ભવ્ય ઐતિહાસિક જગ્યા. પિતા લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ, પોતે તેજસ્વી પણ થોડા તરંગી રાજકારણી, અને માતા જેની જેરોમ, એ અમેરિકન હતા અને ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ.
સુકું રહ્યું.
હા, એ વાત સાચી છે. મા બાપ એમની દુનિયામાં વ્યસ્ત રહેતા, ચર્ચિલને જોઈએ એટલો સ્નેહ કે ધ્યાન ન મળ્યો, અને એની ઊંડી અસર રહી.
એવી અસર કે આખી જિંદગી જાણે માન્યતા મેળવવા, ખાસ કરીને પિતાથી આગળ નીકળવા મથતા રહ્યા.
ચોક્કસ. એક મોટી પ્રેરણા બની ગઈ. તમે જુઓ, સ્કૂલમાં એ બહુ હોશિયાર નહોતા ગણાતા. હેરો કે સેન્ડર્સ જેવી જગ્યાએ પણ એમનો દેખાવ સામાન્ય જ.
પણ કંઈક અલગ હતું એમનામાં.
હા, એક બિનપરંપરાગત બુદ્ધિ હતી, સાહસ કરવાની વૃત્તિ હતી, એટલે જ કદાચ ભણતર કરતા સેના તરફ વધુ ખેંચાયા. સેના એમના માટે નોકરી નહીં, પણ નામ કમાવાનો, કંઈક કરી બતાવવાનો રસ્તો હતો.
અને કરી પણ બતાવ્યું સેનામાં, અને યુદ્ધ સંવાદદાતા તરીકે. ક્યુબા ગયા, ભારત આવ્યા, અહીં માલાકંદ ફિલ્ડ ફોર્સ સાથે રહ્યા, પછી સુડાન.
સુડાનમાં તો ઓમદુરમાનના યુદ્ધમાં એમણે બ્રિટિશ ઇતિહાસની છેલ્લી મોટી ઘોડેસવાર ટુકડીના હુમલામાં ભાગ લીધો હતો. એમના શરૂઆતના વર્ષો આવા જ સાહસોથી ભરેલા હતા.
પણ ખરી ઓળખ તો પેલી ઘટનાથી મળી, નહીં? દક્ષિણ આફ્રિકા, બોર યુદ્ધ.
બરાબર. ત્યાં એ મોર્નિંગ પોસ્ટ માટે સંવાદદાતા તરીકે ગયા હતા અને ત્યાં પકડાઈ ગયા.
અને પછી એમનું નાસી છૂટવું, એ આખી વાત જ ફિલ્મી લાગે છે.
એકદમ. એ પલાયન અને એના પછી જે થયું, એનાથી એ બ્રિટનમાં ઘરે ઘરે જાણીતા થઈ ગયા. યુવાન પત્રકાર અને સૈનિકમાંથી સીધા રાષ્ટ્રીય હીરો.
અને આ જ લોકપ્રિયતા કામ લાગી રાજકારણમાં આવવા માટે.
હા, એ જ. આ પ્રસિદ્ધિનો ઉપયોગ કરીને જ તેઓ 1900માં કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પહેલી વાર સંસદમાં ચૂંટાયા. અહીંથી એમની લાંબી રાજકીય સફરની શરૂઆત થઈ.
તો આ એમનો પ્રવેશ હતો. હવે વાત કરીએ 1901 થી 1939ના સમયની. આ સમયગાળો એમના ઉદયનો પણ હતો અને મોટા સંઘર્ષોનો પણ. સંસદમાં આવ્યા પછી કંઈક મોટો નિર્ણય લીધો હતો એમણે, ખરું?
હા, બહુ જ જલ્દી. ફક્ત 4 વર્ષમાં, 1904માં, એમણે પોતાની જ પાર્ટી, કન્ઝર્વેટિવ પાર્ટી, છોડી દીધી.
શું કામ?
મુક્ત વેપાર એટલે કે ફ્રી ટ્રેડના મુદ્દે પાર્ટી સાથે મતભેદ થયો અને સીધા વિરોધ પક્ષ લિબરલ પાર્ટીમાં જોડાઈ ગયા. એ સમયે આ બહુ મોટું અને હિંમતભર્યું પગલું ગણાયું.
આનાથી એમની સિદ્ધાંતો પ્રત્યેની નિષ્ઠા દેખાય છે અને કદાચ મહત્વાકાંક્ષા પણ.
બંને કહી શકાય. અને લિબરલ પાર્ટીમાં એમની કારકિર્દી તેજ ગતિએ આગળ વધી. મંત્રી બન્યા, મહત્વના પદ મળ્યા.
અને આશ્ચર્યની વાત એ છે કે પોતે ઉમરાવ પરિવારમાંથી હોવા છતાં એમણે સામાન્ય લોકો માટે, કામદાર વર્ગ માટે ઘણા સુધારા કર્યા.
હા, એ ખરેખર રસપ્રદ છે. એમણે લેબર એક્સચેન્જ શરૂ કરવામાં મદદ કરી, બેરોજગારી વીમો લાવ્યા, કેટલાક ઉદ્યોગો માટે લઘુત્તમ વેતન માટે કાયદા બનાવ્યા. એ સમયે આ બધા બહુ રેડિકલ વિચારો ગણાતા.
ખરેખર વિરોધાભાસી વ્યક્તિત્વ. સારું, આ પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધનો સમય. એ પહેલાં એમની ભૂમિકા શું હતી?
1911માં જ્યારે યુરોપમાં યુદ્ધનો માહોલ બની રહ્યો હતો ત્યારે એમને બહુ મોટી જવાબદારી મળી. ફર્સ્ટ લોર્ડ ઓફ ધી એડમિરાલ્ટી, એટલે કે નૌકાદળના પ્રધાન.
અને ત્યાં પણ એમણે મોટા ફેરફારો કર્યા.
હા, ખૂબ જ મહત્વના. એમણે બ્રિટિશ નેવીને કોલસા પરથી તેલ પર લાવવાની શરૂઆત કરી. આ બહુ મોટો ટેકનોલોજીકલ શિફ્ટ હતો. અને નેવલ એવિએશન, એટલે કે નૌકાદળના હવાઈ વિભાગ પર પણ ભાર મૂક્યો.
પણ આ જ સમય એમના જીવનની સૌથી મોટી નિષ્ફળતાનો પણ સાક્ષી બન્યો, ગેલીપોલી.
હા, ગેલીપોલી કેમ્પેઈન 1915. યોજના ચર્ચિલની હતી. વિચાર એ હતો કે તુર્કીની ડાર્ડેનેલ્સ સામુદ્ર ધોની પર હુમલો કરીને એને યુદ્ધમાંથી બહાર કાઢીએ અને રશિયા માટે રસ્તો ખોલીએ.
પણ યોજના નિષ્ફળ ગઈ. ભયંકર રીતે નિષ્ફળ.
અત્યંત ખરાબ રીતે. હજારો સૈનિકો માર્યા ગયા. બ્રિટન અને સાથી દેશોને મોટું નુકસાન થયું. અને આ બધાનો દોષ
ચર્ચિલ પર આવ્યો. એમને રાજીનામું આપવું પડ્યું. એમ લાગ્યું કે એમની રાજકીય કારકિર્દી હવે પૂરી.
બરાબર, એમના માટે આ કારમો ઘા હતો, રાજકીય અને અંગત રીતે પણ. પણ અહીં ચર્ચિલની ખાસિયત દેખાય છે, એમની સ્થિતિસ્થાપકતા, એમનું રેઝિલિયન્સ.
એમણે શું કર્યું?
હાર માનીને બેસી ના રહ્યા. 40 વર્ષની ઉંમરે એ ફરી પાછા બ્રિટિશ આર્મીમાં જોડાયા અને લેફ્ટનન્ટ કર્નલ તરીકે જાતે પશ્ચિમી મોરચે બેલ્જિયમની ખાઈઓમાં લડવા ગયા.
શું વાત કરો છો? ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ખાઈમાં જઈને લડ્યા? આ તો માન્યમાં ના આવે.
પણ એમણે એ કર્યું. આનાથી બે વસ્તુ થઈ. એક તો એમની હિંમત અને દેશભક્તિ સામે કોઈ આંગળી ન ચીંધી શકે, એમની પ્રતિષ્ઠા પાછી મળી.
અને બીજું?
બીજું, એમને યુદ્ધની ભયાનકતાનો, સામાન્ય સૈનિકની હાલતનો સીધો અનુભવ થયો. આ અનુભવ ભવિષ્યમાં નેતા તરીકે બહુ કામ લાગ્યો.
યુદ્ધ પછી તેઓ ફરી રાજકારણમાં સક્રિય થયા, સરકારમાં પાછા આવ્યા, અલગ અલગ પદો સંભાળ્યા. મ્યુનિશન્સ મંત્રી, યુદ્ધ અને હવારી મંત્રી, કોલોનિયલ સેક્રેટરી.
હા, કોલોનિયલ સેક્રેટરી તરીકે મધ્ય પૂર્વના નકશા બદલવામાં એમની ભૂમિકા હતી એમ કહેવાય છે. પછી આંતરયુદ્ધના વર્ષોમાં એ ફરી પાછા કન્ઝર્વેટિવ પાર્ટીમાં ગયા
અને ત્યાં નાણામંત્રી પણ બન્યા, ચાન્સલર ઓફ ધ એક્સચેકર.
હા, 1924માં અને 1925માં એમણે પેલો વિવાદાસ્પદ નિર્ણય લીધો, બ્રિટનને ગોલ્ડ સ્ટેન્ડર્ડ પર પાછા લઈ જવાનો.
ગોલ્ડ સ્ટેન્ડર્ડ એટલે શું અને વિવાદાસ્પદ કેમ હતો?
એટલે દેશના ચલણ પાઉન્ડનું મૂલ્ય સોનાના ભાવ સાથે જોડી દેવું. હેતુ તો સારો હતો, યુદ્ધ પહેલાંની સ્થિરતા લાવવાનો. પણ થયું એવું કે બ્રિટનની નિકાસ મોંઘી થઈ ગઈ, અર્થતંત્રને ફટકો પડ્યો, બેરોજગારી વધી.
અને પેલી 1926ની મોટી હડતાલનું કારણ પણ આ જ ગણાયું?
હા, અમુક અંશે એને પણ જવાબદાર ગણવામાં આવ્યો. એટલે આર્થિક મોરચે પણ એમના નિર્ણયો ચર્ચાસ્પદ રહ્યા. અને પછી આવ્યો 1930નો દાયકો, એમના વનવાસના વર્ષો.
વાઇલ્ડનેસ યર્સ. એ શું હતું, કેમ એવું કહેવાયું?
કારણ કે આ દાયકામાં ચર્ચિલ રાજકીય રીતે સાવ એકલા પડી ગયા હતા. એમના પોતાના વિચારો, ખાસ કરીને ભારતની આઝાદી જેવા મુદ્દે, એમની પાર્ટીના મુખ્ય નેતાઓ કરતાં બહુ જુદા હતા, જૂનવાણી ગણાતા હતા.
એટલે સરકારમાં કોઈ સ્થાન નહીં, સાવ સાઇડલાઇન.
લગભગ એવું જ. સંસદમાં પાછળની બેન્ચ પર બેસતા. પણ આ જ સમયમાં એમની બીજી બાજુ સામે આવી, એમની દુરુંદેશી.
એ કઈ રીતે?
આ રાજકીય એકલતા દરમિયાન જ એમનો અવાજ સૌથી વધુ સ્પષ્ટ સંભળાયો, ખાસ કરીને જર્મનીમાં હિટલરના ઉદય અને નાઝીઓના લશ્કરીકરણ બાબતે.
ત્યારે તો મોટાભાગના નેતાઓ એ જોખમ જોઈ નહોતા શકતા અથવા અવગણતા હતા.
બરાબર. બ્રિટનમાં અને યુરોપમાં એપીઝમેન્ટ, એટલે કે તુષ્ટિકરણની નીતિ ચાલતી હતી, હિટલરને મનાવી લેવાની કોશિશ. પણ ચર્ચિલ એ સતત ચેતવણી આપતા રહ્યા, લગભગ એકલા હાથે.
એ ભાષણો આપતા, લેખો લખતા, કહેતા કે જર્મની ફરી શસ્ત્રો બનાવી રહ્યું છે, આ ખતરનાક છે, તૈયાર રહો. પણ લોકો એમને યુદ્ધખોર ગણતા, નહીં?
હા, એમને જૂનવાણી સામ્રાજ્યવાદી અને યુદ્ધ ભડકાવનાર કહેવામાં આવ્યા. પણ ગિલ્બર્ટ કહે છે કે ચર્ચિલ ડરાવી નહોતા રહ્યા. એમની ચેતવણીઓ ઇતિહાસનો અભ્યાસ આંતરરાષ્ટ્રીય રાજકારણની સમજ અને સરમુખત્યારોના સ્વભાવની પરખ પર આધારિત હતી.
એમની વાત સાચી હતી, પણ કોઈ માનવા તૈયાર નહોતું.
દુઃખદ રીતે નહીં, પણ આ એકલતાએ આ વનવાસે એમને નૈતિક રીતે વધુ મજબૂત કર્યા અને આવનારા સમય માટે તૈયાર પણ કર્યા.
અને એ સમય આવ્યો 1939માં, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અહીંથી ચર્ચિલના જીવનનો સૌથી જાણીતો અધ્યાય શરૂ થાય છે.
હા, યુદ્ધ શરૂ થયું ને તરત જ ચર્ચિલને સરકારમાં પાછા બોલાવાયા, એમની જૂની જગ્યાએ ફર્સ્ટ લોર્ડ ઓફ ધી એડમિરલ્ટી તરીકે. લોકોનો એમનામાં વિશ્વાસ પાછો આવ્યો હતો.
અને પછી મે 1940માં પરિસ્થિતિ વધુ ગંભીર બની.
ખૂબ જ ગંભીર. નોર્વે પર જર્મનીનો કબજો, ફ્રાન્સ હારની અણી પર, બ્રિટન લગભગ એકલું પડી ગયું. તત્કાલીન વડાપ્રધાન ચેમ્બરલેનને રાજીનામું આપવું પડ્યું, અને ત્યારે સવાલ હતો કે હવે કોણ.
અને જવાબ મળ્યો વિન્સ્ટન ચર્ચિલ, 65 વર્ષની ઉંમરે.
હા, અને એ ક્ષણથી જ એમણે કમાન સંભાળી લીધી. વડાપ્રધાન બન્યા પછી સંસદમાં આપેલું એમનું પહેલું ભાષણ અમર થઈ ગયું. મારી પાસે લોહી, પરિશ્રમ, આંસુ અને પરસેવા સિવાય આપવા માટે બીજું કંઈ નથી.
આ શબ્દોએ જાણે આખા દેશમાં નવી શક્તિ ભરી દીધી. એમની બોલવાની શક્તિ, એમની વક્તૃત્વ કળા અદ્ભુત હતી.
એ એમનું સૌથી મોટું હથિયાર હતું. એમના રેડિયો પરના ભાષણો, આપણે દરિયા કિનારે લડીશું, એણે બ્રિટિશ પ્રજાનું મનોબળ ટકાવી રાખ્યું.
અને એ માત્ર બોલ્યા જ નહીં, એમણે નેતૃત્વ પણ કર્યું. બેટલ ઓફ બ્રિટન હોય કે લંડન પરનો બોમ્બ મારો, જેને બ્લિટ્સ કહે છે.
હા, એ કપરા સમયમાં એમણે દેશને માર્ગદર્શન આપ્યું. એટલું જ નહીં, મુત્સદ્દીગીરીમાં પણ એમનો જોટો નહોતો,
ખાસ કરીને અમેરિકા સાથેના સંબંધો.
બિલકુલ, અમેરિકી પ્રમુખ રૂઝવેલ્ટ સાથે એમણે જે અંગત સંબંધ કેળવ્યો, જેને સ્પેશિયલ રિલેશનશિપ કહેવાય છે, એ અમેરિકાને યુદ્ધમાં લાવવા માટે નિર્ણાયક બન્યો.
અને બીજી બાજુ સ્ટાલિન સાથે પણ એમણે કામ પાર પાડ્યું.
હા, સામ્યવાદી સોવિયત યુનિયન સાથે વૈચારિક મતભેદ હોવા છતાં નાઝીવાદને હરાવવા માટે એમણે જરૂરી ગઠબંધન બનાવ્યો અને નિભાવ્યો. એ બહુ મુશ્કેલ કામ હતું.
યુદ્ધમાં જીત મળી, પણ પછી તરત 1945ની ચૂંટણીમાં ચર્ચિલ હારી ગયા. આ કેવી રીતે બન્યું?
એ ખરેખર આંચકાજનક હતું. યુદ્ધ જીતાડનાર નેતાને જ પ્રજાએ નકારી કાઢ્યો, પણ ચર્ચિલ હતા એ ચર્ચિલ, હાર માની નહીં,
વિપક્ષના નેતા બન્યા.
હા, અને 1946માં અમેરિકાના ફુલટનમાં એમણે પેલું પ્રખ્યાત ભાષણ આપ્યું, જેમાં આયન કર્ટન એટલે કે લોખંડી પડદા શબ્દ વાપર્યો. યુરોપના ભાગલા અને આવનારા શીત યુદ્ધની એમણે જાણે ભવિષ્યવાણી કરી દીધી.
રાજકારણ તો ચાલતું રહ્યું, પણ એમણે લખવાનું પણ ચાલુ રાખ્યું નહીં.
અને કેવું લખ્યું? બીજા વિશ્વયુદ્ધનો 6 ભાગમાં ઇતિહાસ લખ્યો, ધ સેકન્ડ વર્લ્ડ વોર. આ પુસ્તક માટે એમને 1953માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો.
નોબેલ પુરસ્કાર સાહિત્ય માટે? વડાપ્રધાનને?
હા, એ એકમાત્ર બ્રિટિશ વડાપ્રધાન છે જેમને આ સન્માન મળ્યું છે.
પછી 1951માં એ ફરીથી વડાપ્રધાન બન્યા. આ બીજી ટર્મ કેવી રહી?
એમાં મુખ્ય ધ્યાન યુદ્ધ પછીના બ્રિટનના પુનર્નિર્માણ પર, આર્થિક બાબતો પર અને દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ, ખાસ કરીને પરમાણુ યુગ અને શીત યુદ્ધના પડકારો પર રહ્યું. 1955માં એમણે પદ છોડ્યું.
અને પછી નિવૃત્ત જીવન?
હા, એક એલ્ડર સ્ટેટ્સમેન તરીકે રહ્યા, લખતા રહ્યા, ચિત્રો દોડતા રહ્યા. ધીમે ધીમે તબિયત નરમ થતી ગઈ અને જાન્યુઆરી 1965માં 90 વર્ષની વયે એમનું અવસાન થયું.
એમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી,
અભૂતપૂર્વ રાજકીય સન્માન સાથે. દુનિયાભરના નેતાઓ હાજર રહ્યા હતા. એમનો વારસો જટિલ છે, એના પર ચર્ચાઓ થાય છે, પણ એ 20મી સદીના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક હતા, એમાં કોઈ શંકા નથી.
રાષ્ટ્રના ઉદ્ધારક, સ્વતંત્રતાના રક્ષક, એક અદમ્ય જુસ્સાનું પ્રતીક.
આ તો થઈ એમના જીવનની ઘટનાક્રમની વાત, પણ થોડું ઊંડા ઉતરીએ. ગિલબર્ટના પુસ્તક પ્રમાણે એમના મૂળભૂત વિચારો, એમના મૂલ્યો શું હતા, કઈ વસ્તુ એમને સતત ચલાવતી રહી?
ગિલબર્ટ બતાવે છે કે એમનામાં એક તો પેલી પિતા પાસેથી સ્વીકૃતિ ન મળવાને કારણે માન્યતા મેળવવાની તીવ્ર ઈચ્છા હતી, જબરદસ્ત મહત્વાકાંક્ષા હતી અને અસાધારણ દ્રઢ નિશ્ચય હતો. પણ આ સીમાએ પણ કેટલાક મુખ્ય વિચારો હતા જે એમના કામમાં દેખાય છે.
જેમ કે?
સૌથી પહેલું શું મગજમાં આવે?
સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ, જીવનમાં કેટલી વાર પડ્યા, ગેલીપોલી, 30ના દાયકાનો વનવાસ, 45ની હાર, દરેક વખતે લાગ્યું કે હવે પૂરું, પણ એ પાછા ઊભા થયા, ફોનિક્સ પક્ષીની જેમ. ગિલ્બર્ટ માને છે કે આ એમની સૌથી મોટી તાકાત હતી.
બીજું,
ભાષાની શક્તિમાં વિશ્વાસ, શબ્દોની તાકાતમાં. ચર્ચિલ માટે ભાષણ કળા એ ખાલી શોભા નહોતી, એ હથિયાર હતું. એ માનતા હતા કે સાચા સમયે બોલાયેલા સાચા શબ્દો ઇતિહાસ બદલી શકે છે. 1940માં એમણે આ કરી બતાવ્યું.
અને ત્રીજું, પેલી દૂરંદેશી અને નૈતિક હિંમત.
હા, ભવિષ્યના જોખમોને જોઈ શકવાની ક્ષમતા, ખાસ કરીને નાઝીવાદ જેવા ભયને પારખવાની, અને એનાથી એ વધુ, જ્યારે બધા અલગ વિચારતા હોય ત્યારે પણ પોતાના સત્ય પર અડગ રહેવાની હિંમત, અપ્રિય વાત કહેવાની હિંમત. 1930ના દાયકામાં આ સ્પષ્ટ દેખાયું.
અને આ બધાના મૂળમાં કદાચ માનવ ગૌરવ અને સ્વતંત્રતાનો ખ્યાલ હતો.
ચોક્કસ, લોકશાહીમાં એમની શ્રદ્ધા બહુ ઊંડી હતી, એટલે જ એ ફાસીવાદ અને સામ્યવાદ બંનેને માનવ સ્વતંત્રતાના દુશ્મન ગણતા. અને હા, પેલો એંગ્લો અમેરિકન સંબંધ, બ્રિટન અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં એમનો અતૂટ વિશ્વાસ હતો, એને વિશ્વ શાંતિ માટે જરૂરી માનતા.
જીવન, સફળતા, નિષ્ફળતા, આ બધા વિશે એમનું શું માનવું હતું? એમના જીવન પરથી શું સમજાય છે?
ગિલ્બર્ટના વર્ણન મુજબ ચર્ચિલ માટે નિષ્ફળતા એ અંત નહોતો, એ તો શીખવાની, વધુ મજબૂત થવાની, ફરી કોશિશ કરવાની તક હતી. સફળ થવું હોય તો સતત મહેનત કરવી પડે, તૈયારી રાખવી પડે, આખી જિંદગી શીખતા રહેવું પડે.
અને પેલી હેતુની ભાવના.
હા, એ બહુ મહત્વનું. જીવનમાં કોઈ ઉદ્દેશ્ય, કોઈ મોટો હેતુ હોય તો એ તમને અંગત મુશ્કેલીઓ સામે લડવાની તાકાત આપે છે. ચર્ચિલ પોતે ડિપ્રેશન સામે લડતા હતા, જેને બ્લેક ડોગ કહેતા, પણ એમના જીવનનો હેતુ એમને આગળ ધપાવતો રહ્યો.
એમના વ્યક્તિત્વમાં ઘણા વિરોધાભાસ પણ હતા ને? ઉમરાવ છતાં સમાજ સુધારક, સામ્રાજ્યવાદી છતાં યુરોપની સ્વતંત્રતા માટે લડનાર, ઇતિહાસકાર પણ ટેકનોલોજીના હિમાયતી.
આ વિરોધાભાસ જ એમને વધુ રસપ્રદ અને માનવીય બનાવે છે. ગિલ્બર્ટ એમને ભગવાન નથી બનાવતા, ગુણ અને દોષ સાથેના એક અસાધારણ માણસ તરીકે રજૂ કરે છે.
ચાલો હવે વાત કરીએ એવી ત્રણ ઘટનાઓની જેણે ચર્ચિલના જીવનને ખરેખર બદલી નાખ્યું. ગિલ્બર્ટના મતે પહેલી કઈ હતી?
પહેલી ઘટના હતી પેલું બોર યુદ્ધ દરમિયાન કેદમાંથી ભાગી છૂટવું, 1899માં. એ પહેલા એક ઉત્સાહી, મહત્વાકાંક્ષી યુવાન હતા, પણ આ ઘટનાએ એમને રાતોરાત હીરો બનાવી દીધા. આ પ્રસિદ્ધિ જ એમના રાજકીય પ્રવેશનો આધાર બની, એમની એક ઓળખ બની ગઈ.
અને બીજી, હું ધારું છું કે ગેલીપોલી જ હશે, કારણ કે આટલી મોટી નિષ્ફળતામાંથી ઊભા થવું એ જ પરિવર્તન કહેવાય.
બિલકુલ, ગેલીપોલી, 1915, આ બીજી નિર્ણાયક ઘટના. આ નિષ્ફળતાએ કારકિર્દી લગભગ ખતમ કરી દીધી. અપમાન સહન કરવું પડ્યું, પણ આ અનુભવે ઘણું શીખ્યું. મોટી જવાબદારી સાથે આવતી નિષ્ફળતાનો અનુભવ થયો.
અને પેલું ખાઈમાં જઈને લડ્યા એ?
હા, એનાથી એમને યુદ્ધની વાસ્તવિકતા સમજાઈ, નેતૃત્વના પાઠ મળ્યા. આ નિષ્ફળતા અને એમાંથી ઊભા થવાના અનુભવે એમને વધુ પરિપક્વ બનાવ્યા, હાર પચાવતા શીખવ્યો.
અને ત્રીજી અને સૌથી મહત્વની ઘટના, મે 1940, વડાપ્રધાન બનવું.
હા, આ ત્રીજો અને શિખરનો વળાંક. જ્યારે બ્રિટન સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે એ વ્યક્તિને નેતૃત્વ મળ્યું જે 10 વર્ષથી લગભગ વનવાસમાં હતા. આ ક્ષણ એમના આખા જીવનના અનુભવોનો, નિષ્ફળતાઓમાંથી શીખેલા પાઠનો, એમની દૂરંદેશીનો નિચોડ હતી.
જાણે ઇતિહાસે એમને આજ ઘડી માટે તૈયાર કર્યા હતા.
બરાબર, એમની જૂની ચેતવણીઓ સાચી પડી હતી, અને હવે એ જ દેશને બચાવવા માટે અનિવાર્ય હતા.
ચર્ચિલના આ અદ્ભુત જીવનમાંથી આપણે શું શીખી શકીએ? આજના સમયમાં એમના જીવનમાંથી કયા બોધપાઠ મળ્યા છે?
ગિલ્બર્ટનું પુસ્તક ઘણા પાઠ આપે છે. પહેલો અને સૌથી સ્પષ્ટ પાઠ છે સ્થિતિસ્થાપકતાનું, રેઝિલિયન્સ. જીવનમાં હાર આવશે, નિષ્ફળતા મળશે, પણ એ અંત નથી. ચર્ચિલે બતાવ્યું કે ગમે તેટલી મોટી હાર પછી પણ ઊભા થવું શક્ય છે. આપણો પ્રતિભાવ વધુ મહત્વનો છે.
બીજો પાઠ કદાચ સંચારનો છે, પ્રામાણિક અને પ્રેરક વાતચીત.
ચોક્કસ, ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. ચર્ચિલે કડવું સત્ય કહ્યું, પણ સાથે હિંમત અને જીતનો વિશ્વાસ પણ આપ્યો. ખોટો આશાવાદ નહીં, પણ પ્રામાણિકતા અને સ્પષ્ટતા, નેતૃત્વ માટે આ ખૂબ જરૂરી છે.
અને પેલું આજીવન શીખતા રહેવું.
હા, એ ત્રીજો પાઠ. ચર્ચિલ સતત વાંચતા લખતા ઇતિહાસનો અભ્યાસ કરતા આ જ્ઞાન એમને નિર્ણયો લેવામાં કામ લાગ્યું. સતત શીખતા રહેવું, જિજ્ઞાસુ રહેવું એ આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે.
અને ચોથો પાઠ, પેલી અપ્રિય વાત કહેવાની હિંમત, ભલે એકલા પડી જવાય.
બરાબર. 1930ના દાયકામાં એમણે એ કર્યું. સાચા હોઈએ તો ક્યારેક એકલા પડી જવાય છે, પણ જો આપણો વિશ્વાસ તથ્યો અને નૈતિકતા પર આધારિત હોય તો એના પર અડગ રહેવું જોઈએ. લોકપ્રિયતા કરતાં સત્ય મોટું છે.
અને છેલ્લે એમના પોતાના સંઘર્ષો, પેલો બ્લેક ડોગ, એમાંથી શું શીખવા જેવું છે?
એ પાંચમો અને બહુ માનવીય પાઠ છે કે મોટા નેતાઓ પણ માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરે છે. એ પણ માણસ છે, પણ મહત્વનું એ છે કે એ પડકારો છતાં એમણે કામ કરવાનું ચાલુ રાખ્યું, એમની ઉર્જા જાળવી રાખી. જીવનમાં કોઈ મોટો હેતુ હોય તો એ આવા સંઘર્ષો સામે લડવામાં મદદ કરે છે.
ખૂબ જ ઊંડાણપૂર્વકની વાત થઈ. તો આ બધી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હશે?
જરૂર. પહેલું, ભાવનાત્મક રીતે ચર્ચિલનું જીવન શીખવે છે કે આપણી ખરી તાકાત અને મહાનતા સંઘર્ષ અને નિષ્ફળતામાંથી જ આવે છે. મુશ્કેલીઓ આપણને ઘડે છે, પડકારોનો સામનો કરવાની અને એમાંથી શીખવાની ક્ષમતા જ આપણને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે. બીજો, બૌદ્ધિક રીતે સાચું નેતૃત્વ ખાલી વશીકરણથી નથી આવતું. એના માટે નૈતિક સ્પષ્ટતા જોઈએ, ઇતિહાસ અને વર્તમાનની ઊંડી સમજ જોઈએ અને અઘરા સત્યનો સ્વીકાર કરવાની બૌદ્ધિક હિંમત જોઈએ. દૂરંદેશી એ અભ્યાસ અને વાસ્તવિકતાના વિશ્લેષણનું પરિણામ છે. અને ત્રીજો, સાર્વત્રિક બોધપાઠ. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે પાછળ રહી જઈએ, નિષ્ફળ થઈએ. ચર્ચિલના વનવાસના વર્ષો યાદ અપાવે છે કે એ સમય નકામો નથી, એ કદાચ ભવિષ્ય માટેની તૈયારીનો, શીખવાનો, પોતાને મજબૂત કરવાનો સમય છે. સતત શીખતા રહેવું, પોતાના મૂલ્યો પર વિશ્વાસ રાખવો અને ક્યારે હાર ન માનવી આ જીવનના કોઈપણ પડકાર સામે લડવાના આપણા હથિયાર છે.
વાહ, ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક અને વિચારવા જેવા તારણો. ચર્ચિલનું જીવન આપણને ઘણી રીતે માર્ગદર્શન આપે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.